පාර්ලිමේන්තයේ ස්ථාවරණියක විෂයත දෙක යට අසන ප්‍රශ්න ගරු සජිත් ප්‍රේමදාස විපක්ෂ නායකතුමා. ගරු විපක්ෂ නායකතුමා, ඔබතුමාගේ විෂයත දෙක ප්‍රශ්න.
අභියාචනාධිකරණය සහ ශ්‍රේෂ්ඨාධිකරණය ඇතුළු ඉහළ අධිකරණවල විනිසුරුවන්ගේ විශ්‍රාම වයස ඉහළ නැංවීම සම්බන්ධයෙන් රට තුළ බරපතල සංවාදයක් මතුව තිබෙනවා. විශේෂයෙන්ම ශ්‍රී ලංකා නීතිඥ සංගමය විසින්ද මෙහිදී අධිකරණ ස්වාධීනත්වය, නීතියේ ආධිපත්‍යය සහ මහජන විශ්වාසය පිළිබඳ ගැඹුරු අවධානයක් යොමු කළ යුතු බවට අවධාරණය කර තිබෙනවා. එබැවින් ජාතික වැදගත්කමකින් යුතු මෙම කාරණය සම්බන්ධයෙන් පහත ප්‍රශ්න සඳහා නිශ්චිත පිළිතුරු හා පැහැදිලි කිරීම රජයෙන් බලාපොරොත්තු වෙනවා. ශ්‍රේෂ්ඨාධිකරණ සහ අභියාචනාධිකරණ විනිසුරුවන්ගේ විශ්‍රාම වයස සංශෝධනය කිරීම සඳහා රජය විසින් යෝජනාවක් හෝ නීති සංශෝධනයක් ගෙන ඒමට කටයුතු කරමින් සිටින්නේද? එසේනම් එයට පදනම් වූ නිල අවශ්‍යතා තක්සේරුවක්, needs assessment එකක්, ප්‍රතිපත්ති වාර්තාවක් හෝ දත්තමය අධ්‍යයනයන් මොනවාද? ඒවා සභාගත කරන්නේද? විසිවන ආණ්ඩුක්‍රම ව්‍යවස්ථා සංශෝධනය මගින් ශ්‍රේෂ්ඨාධිකරණය සහ අභියාචනාධිකරණයේ විනිසුරුවන්ගේ සංඛ්‍යාව දැනටමත් වැඩිකර තිබියදී තවදුරටත් විශ්‍රාම වයස ඉහළ දැමීමේ අවශ්‍යතාවය රජය විසින් සාධාරණීකරණය කරන්නේ කෙසේද? දැනට සේවයේ නිරත විනිසුරුවන්ගේ සේවා කාලය සැලසුමකින් තොරව දීර්ඝ කිරීම විනිසුරුවන්ගේ ගෞරවයටද අධිකරණයේ ස්වාධීනත්වය සම්බන්ධයෙන් මහජන විශ්වාසයට අහිතකර බලපෑමක් එල්ල කළ හැකි බව ශ්‍රී ලංකා නීතිඥ සංගමය විසින් ජනාධිපතිවරයා වෙත 2026-05-25 දිනැතිව දන්වා ඇති පසුබිමක් තුළ ඒ සම්බන්ධයෙන් අධිකරණ අමාත්‍යංශයේ නිල ස්ථාවරය මෙම සභාවට ඉදිරිපත් කරන්නේද? මෙම යෝජනාව සම්බන්ධයෙන් ශ්‍රී ලංකා නීතිඥ සංගමය, අධිකරණ සේවා කොමිෂන් සභාව, නීති ක්ෂේත්‍රයේ වෙනත් වෘත්තිමය පාර්ශ්ව සමග විධිමත් උපදේශන ක්‍රියාවලියක් සිදු කර තිබේද? එසේ නොමැතිනම් ජාතික වැදගත්කමක් ඇති ව්‍යවස්ථාමය සංශෝධනය එවැනි උපදේශනයකින් තොරව ඉදිරිපත් කරන්නේ කෙසේද? අධිකරණ පද්ධතියේ ප්‍රමුඛ ගැටලු ලෙස නඩු ප්‍රමාදය, නඩු ගොඩ ගැසීම, ඒ කියන්නේ බැක්ලොග්, විනිසුරු හිඟය සහ ජනතාවට සාධාරණයේ ප්‍රමාද වීම පිළිබඳව බරපතල අර්බුදයක් නිර්මාණය වී තිබෙන අවස්ථාවක ශ්‍රේෂ්ඨාධිකරණයේ විනිසුරු දූර 4ක් සහ අභියාචනාධිකරණයේ විනිසුරු දූර 4ක් දීර්ඝ කාලයක් පුරප්පාඩුව පැවැත්වීමට හේතුව කුමක්? එවැනි පුරප්පාඩු කඩිනම් කරමින් කඩිනමින් පිරවීම වෙනුවට විනිසුරුවන්ගේ විශ්‍රාම වයස ඉහළ නැංවීම රජයේ ප්‍රමුඛතාවයක් වී ඇත්තේ කුමන ජාතික අවශ්‍යතාවයක් මතද? මෙම යෝජනාව ක්‍රියාත්මක කිරීම මගින් අනාගත ආණ්ඩුවලටද තමන්ගේ දේශපාලන අවශ්‍යතා අනුව විටින් විට අධිකරණ ව්‍යූහය වෙනස් කිරීම සඳහා වන පූර්වාදර්ශයක්, එක භයංකාර පූර්වාදර්ශයක්, ඩේන්ජරස් ප්‍රීසිඩන්ට් එකක් නිර්මාණය නොවන්නේද? අධිකරණයේ ස්වාධීනත්වය, අපක්ෂපාතී භාවය සහ මහජන විශ්වාසය ආරක්ෂා කිරීම අධිකරණ අමාත්‍යංශයේ වගකීමක් නම් මෙම යෝජනාව හේතුවෙන් මතුව ඇති මහජන සැකය හා විවේචන දුරුකරලීම සඳහා රජය ගන්නා නිශ්චිත පියවර කවරේද? ස්තුති.
ගරු කතානායකතුමනි, මා හිතන්නේ අද 27 යටතේ ගරු විපක්ෂනායකතුමා ඉදිරිපත් කරලාද පැනයට දැනට දවස් දෙකකට කලින් කැබිනට් මාධ්‍ය ප්‍රකාශක විසින් අපේ නලින්ද ගරු ඇමතුමා විසින් උත්තරයක් දීලා තිබෙනවා. මම මේ උත්තරේම නැවත පැහැදිලි කිරීමක් කරන්නම්. මූලිකවම මේ වන විට නොයෙකුත් වෘත්තිකයන්, නීතිජ සංගමය, වෙනත් වෘත්තිකයන් කරුණු ආණ්ඩුව වෙත සලකරමින් ඉන්නවා. ඒ ඇවිල්ලා ශ්‍රේෂ්ඨාධිකරණ හෝ අධිකරණ විනිශ්චයකාරවරුන්ගේ වයස් සීමා වැඩි කිරීම පමණක් නොව වෙනත් වෘත්තීන්ට අදාළවද එවැනි ඉල්ලීම් රාශියක් තිබිලා තියෙනවා. ඒ ඉල්ලීම් එන හේතු විවිධාකාරයි. කොහෙන් ඉල්ලීම් ආවත් ඒවා සාධනීයව සලකා බලන එක තමයි ආණ්ඩුවේ ප්‍රතිපත්තිමය වගකීම වෙන්නේ. අපි මේ වන විටත් කියන යෝජනා අනුව නොයෙකුත් හේතු මත ඔවුන් ඉල්ලීම් කරනවා. ඒ කියන්නේ ආයු අපේක්ෂාවන්ගේ වැඩිවීම, සෞඛ්‍ය සේවාවල වර්ධනය හා ආයු අපේක්ෂාවේ වර්ධනය, ආයතනික වශයෙන් වෘත්තීය විශේෂඥභාවයේ අවශ්‍යතාවය, ආර්ථික හා ජන විකාශයන් වෙනස් වීම වැනි දේවල්. ඒ වගේම අපි යම් විදේශ රටවල් අරන් බැලුවොත් ඒ විදේශ රටවල් පැහැදිලිවම අපි ගත්තොත් යුනයිටඩ් කිංඩම් එංගලන්තයේ විශ්‍රාම වයස තියෙන්නේ 75යි. කැනඩාවේ ෆෙඩරල් සහ සුපීරිය කෝට් 75යි. උදාහරණයක් වශයෙන් ඔස්ට්‍රේලියාවේ ෆෙඩරල් ලං 70යි. අපි බ්‍රසීලිය වගේ රටක් ගත්තොත් 75ක්. ජර්මනිය වගේ රටක් ගත්තොත් විශේෂයෙන්ම කොන්ස්ටිටියුෂනල් කෝට් එකේ අවුරුදු 68ක් දක්වා තිබෙනවා. ඒ නිසා විනිසුරුවන්ගේ සහ අධිකරණ නිලධාරීන්ගේ සේවා කාලය විශ්‍රාමන වයස දීර්ඝ කිරීම සම්බන්ධයෙන් එය තහවුරු කරමින් ඒ හොඳ පියවරක් බවටත් කරුණු ආණ්ඩුව වෙත ඉදිරිපත් වෙමින් පවතිනවා. ඒ වගේම ගරු විපක්ෂනායකතුමා කියපු ආකාරයට මේ හරහා යම් අයුක්තියක්, අසාධාරණයක්, යුක්තිෂ්ඨ කිරීමේ බාධාවක්, අධිකරණයේ ස්වාධීනතාවට බාධයක් වෙයි කියලත් කරුණු දෙපාර්ශ්වය විසින් ඉදිරිපත් කරමින් සිටිනවා. ඒ සියලුම කරුණු අපි සලකා බලනවා. නමුත් මේ දක්වා නිල වශයෙන් මෙලෙස විශ්‍රාම වයස දීර්ඝ කිරීම සඳහා කැබිනට් තීන්දුවක් අරගෙන නැහැ. එහෙම දීර්ඝ කරනවා නම් කොහොමද කරන්නේ? මොන ක්‍රමයක් කරද? ඒ කිසිවක් තීන්දුව කළා නැහැ. හැබැයි මේ වන විට වෘත්තිකයන් රාශියක් නොයෙකුත් කරුණු දක්වමින් ඉන්නවා. සමහර ඒවා සාධනීයයි, සමහර ඒවා දේශපාලනිකයි. නමුත් ඒ හැනදේම අපි සලකා බලනවා. මේ අනුව ගරු විපක්ෂනායකතුමනි, එසේ නිල වශයෙන් තීන්දුවක් රජයේගෙන නොමැති බැවින්, ඔබ විසින් ඉදිරිපත් කරන ලද අනිකුත් ප්‍රශ්න උද්ගත වෙන්නේ නැති බැවින් මා මගේ උත්තරය ලෙස කෙටියෙන් අවසන් කරනවා. බොහොම ස්තුතියි.
ගරු විපක්ෂනායකතුමා, කරුණු පැහැදිලි කර ගනි.
මේක කරුණු පැහැදිලි කිරීමකට ඉස්සෙල්ලා ගරු කතානායකතුමා, මම අහපු තවත් ප්‍රශ්න ගණනාවක් තියෙනවා. මම යෝජනා කරනවා ගරු අමාත්‍යතුමාට ඒවට උත්තර දෙන්න කියලා.
ගරු අමාත්‍යතුමා,
මම ඇත්ත වශයෙන්ම ඔබතුමාට සම්පූර්ණයෙන් ගත් කල ප්‍රශ්න 8ක් ඉදිරිපත් කරලා තියෙනවා.
ඔව්.
ඔබතුමා ඒකෙන් බොහොම සරල උත්තරයක් දීලා ඒක අවසන් කරලා තියෙනවා.
ඔව්.
දැන් ඒක අවසන් කරන්නේ ඔබතුමා මේ මෙහෙම පියවරක් ගන්නෙ නැහැයි කියලා ඒක එතනින්ම අවසන් කරලා තියෙනවා. හැබැයි මම ඔබතුමාට ඉදිරිපත් කරොත් විශේෂයෙන්ම මේ පස්වෙනි ප්‍රශ්නය ඔබතුමා ඒකට උත්තරයක් දුන්නේ
නැහැ.
ඒකේ පැහැදිලිව තියෙනවා මේ ශ්‍රේෂ්ඨාධිකරණයේ විනිසුරුවන් 4 දෙනෙක් සහ අභියාචනාධිකරණයේ විනිසුරුවන් 4 දෙනෙක් දීර්ඝකාලීනව පුරප්පාඩු පවත්වන්නේ ඇයි කියන එක මට
ඒකට උත්තර දෙන්න.
මම ඒකට දුන්නේ උත්තරයක්.
මම දැන් දෙන්නම්. මම කියන්නේ
මම ඔබතුමාගෙන් පොඩි ඉල්ලීමක් කරනවා. මේ ප්‍රශ්න 8ම පරිශීලනය කළා මට අරකට
මොකද ප්‍රශ්න 8ම පරිශීලනය කරා ගරු විපක්ෂනායකතුමනි, මේ දැන් ඔබ ඉස්මතු කරපු පස්වෙනි එකට මම උත්තරයක් දෙන්නම්. දැන් අනිත් ප්‍රශ්න සියල්ලම පැන නගින්නේ ගරු විපක්ෂනායකතුමනි, අපි පළවෙනි ප්‍රශ්නයේ මගේ උත්තරේ ඔව් කියලා මම කිව්වා නම් එහෙනම් මේ 8ටම මම වෙන් වශයෙන් උත්තර දෙන්න ඕන. නමුත් ඒක පැන නගින්නේ නැහැ. ගරු විපක්ෂනායකතුමා අරහපු පස්වෙනි ප්‍රශ්නය ගැන මම පැහැදිලි කිරීමක් කරන්නම් ඉස්සෙල්ලා. මොකද ඒක අර පළවෙනි එකට සම්බන්ධ නැහැ.
අපේ
මම ඔබතුමාට වේලාසරිම කියන්න ඕන, මේක මගේ පැහැදිලි කිරීම නෙවෙයි. එතුමා උත්තරයක් නොදුන්න එකට උත්තරයක් ඉල්ලන.
පැහැදිලි.
මොකද මට අවස්ථාවක් තියෙනවා දැන් පැහැදිලි කිරීමකට.
පැහැදිලි. පැහැදිලි.
ඔව්. පස්වෙනි ප්‍රශ්නයට පිළිතුරු දෙමින් මෙම අභියාචකරුව මිනිසුරුවන් හතර දෙනක් පත් කිරීම සහ ශ්‍රේෂ්ඨකාරී විනිසුරු හතරක් පත් කිරීම සම්බන්ධයෙන් ක්‍රියාත්මක වෙන්නේ ජනාධිපතිවරයා මිසක් අධිකරණ ඇමතිවරයා නෙමෙයි. ඔහුට අධිකරණ ඇමතිවරයාගේ අයිතිය අවසරය අවශ්‍ය වෙන්නේ නැහැ. ඒ නිසා මේ සම්බන්ධයෙන් කරුණු දැනටමත් ජනාධිපති කාර්යාලයෙන් කෙරෙනවා ඇති. නමුත් මම ඒ සම්බන්ධයෙන් තොරතුරු හොයලා ගරු ඔබතුමාට ඉදිරියේදී වාර්තා කරන්නම්. ඒක මගේ අමාත්‍යාංශය යටතේ තියෙන එකක් නෙවෙයි නිසා. ඒකට හේතුව මම පැහැදිලි කරලා පසුව කියන්න මේ වෙලාවේ ඒක ජනාධිපති කාර්යාලයෙන් කැඳවා ගන්නට ඕන. අනිත් ප්‍රශ්න පිළිබඳව ගරු විපක්ෂ නායකතුමනි ඔබතුමා අනිත් ප්‍රශ්න අහුවොත් මම පැහැදිලි කරන්න.
කරුණු පැහැදිලි කරගෙන ගරු විපක්ෂ නායකතුමා.
ගරු කථානායකතුමනි ඔබතුමා කියන දේ සත්‍යයක්. ඔබතුමා නෙවෙයි අභ්‍යාචනාධිකරණ විනිසුරුවන් ශ්‍රේෂ්ඨාධිකරණ විනිසුරුවන් පත් කරන්නේ. හැබැයි රටක් තුළ යහපත් රාජ්‍ය පාලනයේ අධිකරණයේ ස්වාධීනත්වය සහ අධිකරණයේ වගකීම් සහ වගවීම පිළිබඳව ඒ පද්ධතියේ ශක්ති සම්පන්න භාවය පිළිබඳව ඔබතුමාටත් යම් වගකීමක් තිබෙනවා. එතකොට මම ඔබතුමාගෙන් අහන්න කැමතියි ඇත්ත වශයෙන්ම පත් කරන්න ජනාධිපතිවරයා වුවත් මාස 6ක් තිස්සේ අභියාචනාධිකරණ විනිසුරුවන් 4 දෙනෙක් ශ්‍රේෂ්ඨාධිකරණ විනිසුරුවන් 4 දෙනෙක් පත් නොකර සිටීම තුළ මම ඔබතුමාට දැන් කියන්න කැමතියි ඇත්ත වශයෙන්ම විනිසුරුවන් ගණනාවක් හොඳ දක්ෂ වෘත්තීය විනිසුරු ශේෂ්ත්‍රයේ කියන්නේ කරියර් ජජස්ලා ගණනාවක් ඒ අය රිටයර් වෙලා තියෙනවා. ඒ අය පෙන්ෂන් ගිහිලා තිබෙනවා. ඉතින් ඇත්තටම ඒ අය අපි විශ්වාස කරනවා බොහොම විනිවිද භාවයෙන් යුක්තව අපක්ෂපාතීව අධිකරණ ක්‍රියාවලිය ඉතාමත්ම හොඳින් ක්‍රියාත්මක කරපු අය මේ පත් නොකිරීමේ ක්‍රියාවලිය තුළ ඒ අයට ගෙදර යන්න සිද්ධ වෙලා තිබෙනවා. ඒ නිසා ඔබතුමා මතු කරන කාරණා ඔව් මේව පත් කරන්නේ ජනාධිපතිවරයා. ඒක මට අයිති දෙයක් නෙවෙයි. ඒ නිසා ඒක ගැන ඉදිරියට කටයුතු කෙරේ කියන කාරණාවට ලඟු වෙන්නේ නැතුව මම ඔබතුමාට යෝජනා කරනවා. ඔබතුමාල ඇත්තටම ජනවරමක් ලැබුණේ සිස්ටම් චේන්ජ් එකක් ක්‍රියාත්මක කරන්න. ඒ සිස්ටම් චේන්ජ් එක තුළ අපි විශ්වාස කරනවා මෙහෙම අභියාචනාධිකරණ විනිසුරුවන් 4 දෙනෙක් ශ්‍රේෂ්ඨාධිකරණ විනිසුරුවන් 4 දෙනෙක් පත් නොකර සිටීම යෝග්‍ය නැහැ. ඒ වගේම මම අවසාන වශයෙන් අහන්න කැමති ඇත්තටම මේ 8 දෙනෙක් පත් නොකර ඉන්නේ හොඳ විනිසුරුවන් නැද්ද? ඒක දෙකින් කියන්නේ. ඒ කියන්නේ දැන් මේ විනිසුරුවන් ඉන්නවා නම් මේ පත් නොකර සිටින්නේ සුදුසු විනිසුරුවන් නැති නිසාද? ඒ වගේම මම කියන්න කැමති විශේෂයෙන්ම මේ සම්පූර්ණ ක්‍රියාවලිය ගැන කතා කරනකොට මම බොහොම ගෞරවයෙන් ඔබතුමාගෙන් ඉල්ලීමක් කරනවා. ඔබතුමා ඉදිරිපත් කරාර විශ්‍රාම යන වයස් විදේශීය රටවල ඒ කරුණු කාරණා සමග මම යෝජනා කරනවා. ඇත්තටම බා ඇසෝසියේෂන් එක මේකට විරුද්ධ වෙන්නේ අසාධාරණ හේතුවක් මත නෙවෙයිනේ. ඒ වගේම කලම්බෝ හයිකෝට් ලෝයර්ස් ඇසෝසියේෂන් එකත් මේකට විරුද්ධ වෙන්නේ අසාධාරණ හේතු පදනම් කරගෙන නෙවෙයිනේ. ඒ නිසා මම ඔබතුමාගෙන් ඉල්ලීමක් කරනවා කරුණා කරලා මේ ට්‍රයිපාටයිට් සිස්ටම් ඔෆ් ගවර්න්මන්ට් ත්‍රිපාර්ශ්වීය ප්‍රජාතන්ත්‍රවාදී සිස්ටම් එක ආරක්ෂා කරන්නට විධායකය, ව්‍යවස්ථාදායකය, අධිකරණය ඒ තුනේ checks and balances සහ බලය විදියෑම separation of powers ඒ සංකල්ප ආරක්ෂා වෙන ආකාරයට කරුණා කරලා රජයට පියවර ගන්න ලී කියලා මම ඉල්ලීමක් කරා.
ගරු අමාත්‍යතුමා.
ගරු කථානායකතුමනි ඔව් අධිකරණයේ ස්වාධීන කිරීම ඒ ස්වාධීනභාවය ආරක්ෂා කිරීමට ජාතික ජන බලධාරීන් කැප වෙලා ඉන්නවා. හැබැයි ඒ වගේම යම් යම් දේශපාලනික හේතුන් මත යම් වෘත්තීය සංගම් මෙහෙවන දේශපාලන හස්තයන් පිළිබඳවත් අපට නිසි අවබෝධයක් තිබෙනවා. ඒකයි මා මුලින්දලම කිව්වේ නීතිජ සංගමයේ වේවා ඔවුන්ගේ කරුණු ජනාධිපතිවරයාට ඉදිරිපත් කළා තියෙනවා. එතකොට කොළඹ නීතිජ සංගමයේ ඉදිරිපත් කළා තියෙනවා. ඒ සියලුම කරුණු සාධනීයව සලකා බලනවා. ඒකට විරුද්ධ වෙන අදහස් වගේම විශ්‍රාමවයස දීර්ඝසක් කිරීම සම්බන්ධෙනුත් එන යෝජනා වෘත්තිකයන්ගේ රාශියක් තිබෙනවා. ඒක අධිකරණ ශ්‍රේෂ්ඨයට පමණක් සීමා වෙලා නැහැ. ඒ හැමදේටම කන් දීලා නිසි ක්‍රමවේදයකින් පසුව අවසාන තීන්දුවකට රජය කැබිනට් මණ්ඩලය පැමිණි. ඒක අධිකරණ ඇමතිවරයා කරන දෙයක් නෙමෙයි. අනිත් ප්‍රශ්නේ ඔබතුමා දිගින් දිගටම පැනනගුවේ විනිශ්චයකාරයන් අභියාචනා අධිකරණයට සහ ශ්‍රේෂ්ඨාධිකරණයට පත් කිරීම සම්බන්ධයෙන් මා කලින් දීපු පිළිතුරු මම නැවත ඔබට කියනවා. මෙය ජනාධිපතිවරයා විසින් කරන්නේ එය අනිවාර්යයෙන්ම සිද්ධ වෙනවා. ඒක සිද්ධ වෙන ක්‍රමවේදය කාලය කොහොමද කියන එකේ තොරතුරු විතරයි මා ළඟ නැත්තේ. මේ ජනාධිපතිවරයාගෙන් කැඳවල බව ඔබට පසුව දැනුම් දෙන්න කටයුතු කරන්න. නමුත් කිසිම හේතුවක් නිසාවත් අපේ රජයේ විසින් අධිකරණයේ ස්වාධීනත්වයට කිසිදු ආකාරයක හානියක් වෙන්න දෙන්නේ නැහැ කියන පොරොන්දුවත් ජනතාවටත් ඔබතුමාටත් මම දෙනවා. බොහොම ස්තුතියි.
ගරු රවි කරුණානායක මහතා.
ස්තුතියි කතානායකතුමනි. මහජන සෞඛ්‍ය රජයේ ආදායම් සහ නීති විරෝධී දුම්කොළ වෙළඳාම සම්බන්ධයෙන් ජාතික වැදගත්කමක් ඇති කරුණක් පිළිබඳව මම අවධානය යොමු කරමි. ජාතික මත්ද්‍රව්‍ය හා දුම්කොළ අධිකාරිය නැටා අනුව දුම්කළ ආශ්‍රිත රෝග හේතුවෙන් වාර්ෂිකව ශ්‍රී ලාංකිකයන් 22,000කට ආසන්න පිරිසක් එනම් දිනකට පුද්ගලික 60කට ආසන සංඛ්‍යාවක් මිය යති. ශ්‍රී ලාංකිකයන් දිනකට රුපියල් බිලියන් 214ක පමණ ආර්ථික පාඩුවක් සිදුවන බව ඇස්තිමේන්තු කර ඇත. එමෙන් නීති විරෝධී සිගරට් ජාවාරම් මාර්ගයෙන් ආනයනය කිරීම සහ ප්‍රමාණවත් න්‍යායයකින් තොර බීදි වෙළඳපොලේ ව්‍යාපෘති හේතුවෙන් මහජන සෞඛ්‍ය අරමුණ හා රාජ්‍ය ආදායම් දෙකම අඩාල වන බව කරුණු ඉදිරිපත් වී ඇත. තවද වර්තමාන දුම්කොළ බදු ව්‍යුහය හේතුවෙන් රජයට වාර්ෂිකව රුපියල් බිලියන් මිලියන් 17,003ක් බිලියන් 17,003ක් පමණ අමතර ආදායම කහිමිවන බවට ඇස්තිමේන්තු පවතී. ඒ කියන්නේ මේ උස සම්බන්ධයෙන් කතා නැගතුමනි, ඒකේ ඒගොල්ලෝ වැරදි උසක් අරගෙන ඒකෙන් බිලියන් 17ක් අවුරුද්දකට නැති වෙනවා. ගරු මුදල් අමාත්‍යාංශයේ පහත ප්‍රශ්නවලට පිළිතුරු ලබා දෙනු ඇත්ද? 1. දුම්කොළ භාවිතය හේතුවෙන් වාර්ෂිකව ශ්‍රී ලාංකිකයන් 22,000කට ආසන පිරිසක් මිය යන බව රජයේ පිළිගන්නේද? ඒ සම්බන්ධයෙන් නිල වාර්ෂික මරණ සංඛ්‍යාව කීයද සහ එම නිසා වැඩිපුර සෞඛ්‍ය වැයක් ඇතිවේද? 2. දුම්කොළ ආශ්‍රිත රෝග හේතුවෙන් රජයට වාර්ෂිකව දැරීමට සිදුවන ආර්ථික හා සෞඛ්‍ය වියදම් කොපමණද? එය දුම්කළ බදු ආදම් සමග සසඳන විට කෙසේද? දුම්කළ තුන්වැනි එක, දුම්කොළ අයබදු වැඩි කිරීම, සිගරට් භාවිතය, නීති විරෝධී වෙළඳාම, ජාවාරම් සහ රාජ්‍යයේ කෙරෙහි ඇති බලපෑම් පිළිබඳ සිදුකර ඇති ඇගේම් මොනවාද? 4. නීති විරෝධී සිගරට් හා බීලි වෙඳල පොලේ කොටස් සහ ඒ හේතුවෙන් අහිමි වෙන වාර්ෂික රජයේ ආදායම් පිළිබඳ රජයේ ඇස්තිමේන්තු මොනවාද? කතානායකතුමනි, ඔබතුමා පොළොන්නරුව අනුරාධපුර තිරුකුණාමලේ පැත්තට ගියොත් ඒ පැත්තේ ඕන තරම් පිටරට සිගරට් තියෙනවා. චීන වෙන්න පුළුවන් වෙනින් තැන්වලින්. දැන් මේවා කිසිසේත්ම බදු ගෙවන්නේ නැහැ. නමුත් මේ මෙහෙ නීති අනුකූල බීදි වුණත් නීති අනුකූල කරන එක ප්‍රශ්න නෙවෙයි. ඒකට බදු ගෙව අනිත් අය බදු නොගෙවීම තමයි අපේ රටේ තියෙන ලොකුම ප්‍රශ්නය. 5. නීති අනුකූල පොඩි පරිමාණ බීදි කර්මාන්ත නියුතුව ජනතාව ආරක්ෂා කරමින් සහන ක්‍රමවේද අවභාවිතය හා අවිධිමත් සැපයුම් ජාල වැළැක්වීම සඳහා ගෙන ඇති පියවර මොනවාද? 6. වර්තමාන දුම්කොළ බදු ව්‍යුහයේ හේතුවෙන් වාර්ෂික රුපියල් බිලියන් 17,003ක් يعني මිලියන් 17,300ක් පමණ ආදායමක් රජයට අහිමි වන බවට ඇති ඇස්තිමේන්තුව පිළිබඳ රජයේ දැනුවත් වේද? එය නිවැරදි කිරීම සඳහා ගනු ලබන ක්‍රියාමාර්ග මොනවාද? මේ බිලියන් 17 තිබෙන අපේ ඇමති නලින්ද ජයසිරිසල් මේකේ මොනවද කරන්න බැරිවන්නේ? ඉතින් ඒ නිසා තමයි මේ විධිමත් මේක ගන්න කියන එක. 7. පසුගිය වසර 2 තුල නීති විරෝධී දුම්කොළ වෙළඳාම මැඩ පැවැත්වීම සඳහා ක්‍රියාත්මක කළ දේශ සීමා සහ නීති බලාත්මක කිරීම වැඩ පිළිවෙළවල් සහ ඒවායේ ප්‍රතිඵල මොනවාද? 8. දුම්පානය අඩු කරමින් රාජ්‍ය ආදායම් ස්ථාවරව කරන සෞඛ්‍ය හිතකාමී අයබදු ප්‍රතිපත්තියක් සම්බන්ධයෙන් රජය සලකා බැලුවේද? 9. දුම්පානය නතර කිරීමේදී වැටසටහන් වැළැක්වීම, වැටසටහන් මහජන දැනුවත් කිරීම සහ නීතිය බලාත්මක කිරීම සඳහා දුම්කොළ බදු ආදායමෙන් කොටසක් වෙන් කිරීමට රජය කරන්නේද දහය දුම්කොළ ආශ්‍රිත මරණ අඩු කිරීම නීති විරෝධී වෙළඳාම් මැඩ පැවැත්වීම සහ නීත්‍යනුකූල රජයේ ආදායම් උපරිම කිරීම සඳහා සම්පූර්ණ ජාතික උපයමාර්ගයන් රාජ්‍යයේ පාර්ලිමේන්තුවට ඉදිරිපත් කරන්නේද ගරු කථානායකතුමනි වර්තමාන ප්‍රතිපත්ති රාමුව මහජන සෞඛ්‍ය ආරක්ෂා කිරීම කරමින් රාජ්‍ය ආදායම් සුරක්ෂිත කිරීමට සැබවින්ම සමත්ද යන පිළිබඳ මෙම සභාව දැනුවත් කළ යුතුය ස්තුති කථානායක
ගරු නියජමත්තුමා
ගරු කථානායකතුමනි පිළිතුරු ලබා දීම සඳහා කල් ලබා ගන්නවා
අමාත්‍යාංශ නිවේදන දීවර ජලජ සහ සාගර සම්පත් අමාත්‍ය ගරු රාමලිංගම් චන්ද්‍රේකර මහතා 2026/6 දින ගරු වෛද්‍ය රාමනාද නරචුන මහතා විසින් ස්ථාවර නියෝග 27/2 යටතේ අසන්නත ප්‍රශ්නෙට පිළිතුරු ලබා දීම
ගරු කථානායකතුමනි පළමුවෙන්ම මේ ප්‍රශ්නයට උත්තර දෙන්න කලින් මම ඔබතුමාට දැනුවත් කරන්න තියෙනවා මේ ප්‍රශ්නය ආලා තියෙන්නේ අර්ජුන මන්ත්‍රීතුමා. එතකොට ඒ අර්ජුන මන්ත්‍රීතුමා මේ ප්‍රශ්නය ආනකොට මේ සිද්ධියට අදාළ 4 දෙනෙක් අතුරුදන් වෙලා තියෙනවා. පවුල් 3ක් පීඩාවට පත් වෙලා තියෙනවා. එතුමා ආලා තියෙන්නේ දෙන්නෙක් තමයි අතුරුදන් වෙලා තියෙන්නේ කියලා. එකාරා පේනවා එතුමා මේ පිළිබඳව අවබෝධයකින් තොරව සොයා බලන්න නැතුව නිකන් මීඩියා ෂෝ එකක් පෙන්වන්න තමයි ඉල්ලලා තියෙන්නේ අහලා තියෙන කෙනෙක් තමයි මට පේන තියෙන්නේ. කෙසේ වෙතත් අන්න ඒ වගේ මම කියන්නේ දැන් මේක ඇවිල්ලා දැන් 4 දෙනෙක් අතුරුදන් වෙලා තියෙනවා. ඒ වගේ පවුල් 3ක් පීඩාවට පත් වෙලා තියෙනවා. එක පවුලක් තියෙනවා මේ කතානායකතුමනි වෙන කවුරුත් නැහැ ළමයි දෙන්නෙක් ඉන්නවා. එතකොට ඒ වගේ සංවේදී ප්‍රශ්නයක් නේද. එතකොට මේ වගේ ප්‍රශ්න නිකන් වීලුවට ලක් කරලා නිකන් තමන්ගේ මීඩියා ෂෝ එක නමන්නේ තමන්ගේ වීවර්ස් එක වැඩි කරගන්න නම් මේ වගේ මේ පාත්‍රඩ කරන්න එපා කියන එක පළවෙනිම මම ඉල්ලා සිටිනවා. එක දෙවනුව කෙසේ වෙතත් එතුමාට ඒක මීඩියා ෂෝ එකක් වෙන්න පුළුවන්. හේතුමා මේ ප්‍රශ්නේදී වෙනත් පැත්තෙන් බවගෙන කන්න පුළුවන්. නමුත් මට තියෙනවා යුතුකමක් මම දීවර මැතිවරයා හැටියට මේ ප්‍රශ්නෙට සාධාරණ උත්තර දෙන්න. එම නිසා මම මේ පිළිබඳව මට අදාළ උත්තරෙන් මම ලබා දෙන්න. ගෞරව සභානායකවරුකලේ කඩන්ද අදාවද 27-2 කීල් නිලය කටෙන් කීල් கேட்கப்படுகின்ற கேள்விகளுக்கு பதிலாக விஷேடமாக முதலாவது கேள்வியாக ஷீர்மகத வடமராட்சி பருத்துறை காணாமலாக்கப்பட்ட மீனவர்கள் பெயர்கள் என்ன என்பது அவர் கேட்டிருக்கின்றார். கௌரவ பாராண்டு உறுப்பினர்களே தாங்கள் கேள்வி கேட்பது உண்மையில் மீனவர்கள் மீதான அக்கறை என்றால் உண்மையிலேயே மனமுகர்ந்து நான் பதிலளிக்க விரும்புகின்றேன். ஆனால் உங்களுடைய ஊடக விளம்பரத்திற்காக என்றால் மனவேதனையுடன் பதிலளிக்கின்றேன். ஏனென்றால் அதாவது இது இதில் காணாமல் போனவர்கள் 2 பேர் அல்ல 4 பேர். அதில் முதலாவது நபர் எடுத்துக்கொண்டால் உங்களுக்கு ஞாபகம் மட்டும் விரும்புகின்றேன். 27/5/2026 அன்று பருத்தித்துறை பகுதியிலிருந்து கடற்துறை நடவடிக்கைகளுக்காக கடலுக்கு சென்று 2 மீன்பிடி படகுகளும் 4 மீனவர்களும் காணாமல் போனதாகவே தெரிவிக்கப்படுகின்றது. அதுதான் உண்மை. 27/5/2026 அன்று இரவு சுமார் 11 மணி அளவில் பருத்தித்துறை பகுதியில் உள்ள முனை இறங்குத்துறையிலிருந்து மீன்பிடிக்க புறப்பட்ட பின்னர் காணாமல் போன 2 மீனவர்கள் குறித்த தகவல்கள் பின்வருமாறு. படகு நிலக்கம் OFRPA 38/92 ஜப்னா நோத். முதலாவது நபருடைய பெயர் சோதிலிங்கம். அவருடைய அடையாள அட்டை இலக்கம் இணைக்கப்பட்டிருக்கின்றது. இரண்டாவது கஜிகுமார். அவருடைய வயது 37. முதலாவது வயது 54. அதே போன்று 27/5/2026 மாலை 6 மணி அளவில் பருத்தித்துறை பகுதியில் உள்ள கட்கோவளம் இறங்குத்துறையிலிருந்து மீன்பிடிக்க சென்ற பின்னர் காணாமல் போன 2 மீனவர்கள் குறித்த தகவல்கள் பின்வருமாறு. அவர்கள் படகின் இலக்கம் OFRPA 2286 ஜப்னா நோத் முதலாவது நபர் ராமகிருஷ்ணன் அவருடைய 52 வயது, இரண்டாவது ரவிராஜ் அவருக்கு 26 வயது. இதுதான் அவர்களுடைய தகவல். இந்த இரு மீனவர்கள் காணப்பட்ட திகதி என்ன? இரு மீனவர்கள், நான்கு மீனவர்கள், 2026 5 27 ஆம் திகதி காணாமல் போயிருக்கின்றார்கள். அன்றைய தினம் இந்த இரு மீனவர்கள் தொடர்பாக உங்களுக்கு தெரிவிக்கப்பட்டதாம், எனக்கு தெரிவிக்கப்பட்டது. ஆமினால் இந்த மீனவர்கள் தொடர்பாக நடவடிக்கை என்னவென்று கேட்டிருக்கின்றீர்கள். இவ்வேளை மீனவர்கள் சம்பந்தப்பட்ட விபத்துக்கள் மற்றும் காணாமல் போதல் கையாளுவது தொடர்பாக கடல் தொழில் மற்றும் நீரியல் வளங்கள் துறையால் ஒரு செயன்முறை பின்பற்றப்படுகிறது. அதன்படி இந்த நிலைமை குறித்து அறிந்தவுடன் இலங்கை கடற்படை தலைமையகத்திற்கும் அதே போன்று கொழும்பு கடல் தேடல் மற்றும் மீட்பு ஒருங்கிணைப்பு மையத்திற்கு உடனடியாக தகவல் தெரிவிக்கப்பட்டது. மேலும் வடக்கு பிராந்தியத்தில் உள்ள இலங்கை கடற்படை அதிகாரிகளுக்கும் தெரிவிக்கப்பட்டது. மீனவர்கள் தேடும்படி உடனடியாக தொடங்கப்பட்டது. அது மட்டுமல்லாமல் அனர்த்த நிவாரண முகாமைத்துவ நிலையத்தினுடைய பிரதி பணிப்பாளர் அவர்களுக்கும் இது தகவல் தெரிவிக்கப்பட்டது. அது சம்பந்தமாகவும் நடவடிக்கை எடுக்கப்பட்டது. அது மாற்றுதலுமல்ல, இந்த சம்பவம் கேள்விப்பட்ட உடனே உடனடியாக நான் நேரடியாக பாதுகாப்பு செயலாளரோடு தொடர்பு கொண்டேன். அதே போன்று கடற்படை தளபதியோடு தொடர்பு கொண்டேன், ராணுவ தளபதியோடு தொடர்பு கொண்டேன், அதே போன்று அனர்த்த நிவாரண பிரிவினரோடு தொடர்பு கொண்டேன். அனைவரையும் இந்த செயற்பாட்டோடு முன்னிற்கும்படி என்னால் பணிக்கப்பட்டது. அடுத்ததாக அவர் கேட்கப்பட்ட கேள்வி ஐந்தாவது கேள்வியாக இருக்கின்றது. இலங்கை கடற்படை மற்றும் இலங்கை மீன தொடர்புடைய தகவல்கள் பெறவும், அதாவது நாங்கள் கேட்கின்ற, அதாவது ஒரு சில கேள்விகள் எங்களுடைய அமைச்சுக்குரிய விடயங்கள் அல்ல, அது குறிப்பாக பாதுகாப்பு அமைச்சோடு தொடர்புபட்டவை. மேலதிகமாக உங்களுக்கு தகவல் தேவைப்படுமாக இருந்தால் கடற்படையினர் சென்ற நேரம், வந்த நேரம், அவர்களுடைய தேடுதலுக்காக பயன்படுத்தப்பட்ட படகுகள், விமானங்கள் தொடர்பான தகவல்களை மேலதிகமாக பெற்றுக் கொள்ள வேண்டுமாக இருந்தால் உரிய நிறுவனங்களோடு உரிய அமைச்சர்களிடம் கேள்விகளை கேட்கும்படியும் நான் கேட்டுக் கொள்கின்றேன். அதே போன்று இலங்கை கடற்படை மற்றும் இலங்கை விமானப்படையும் தொடர்புடைய தகவல்களை பெறும்படி, அதாவது நீங்கள் ட்ரோனரை பற்றி கேட்டிருக்கின்றீர்கள், அவ்வாறான விளையாட்டுத்தனமாகவும் கேட்டிருக்கின்றீர்கள், எல்லாத்திலும் விளையாடுற மாதிரி ராஜுனா இதிலையும் விளையாண்டிருக்கீங்க பரவாயில்லை, அது தொடர்பாகவும் நீங்கள் தகவல்களை பெற்றுக்கொள்ளும். ஏழாவதாக கேட்டிருக்கின்ற, இது தொடர்பாக தாங்கள் எதுவித கவனம் இல்லாமல் வெறுமனே அரசியல் செய்வதாக பொதுமக்கள் கருதுகின்றார், இன்று வரை இது தொடர்பாக ஆக்கப்பூர்வமான நீங்கள் எடுத்த நடவடிக்கை என்ன? உண்மையிலேயே நாங்கள் இதில் அரசியல் செய்யவில்லை, இதில் அரசியல் செய்கின்றவர்கள் பலர் இருக்கின்றார்கள். எது எவ்வாறான போதிலும் கூட நாங்கள் இந்த சம்பவம் கேள்விப்பட்ட அடுத்த நிமிடத்திலிருந்து பாதுகாப்பு தரப்பினருக்கு இதை அறிவித்திருக்கின்றோம், தேடுதல் நடவடிக்கைகளை ஈடுபடுத்தியிருக்கின்றோம். அது மாத்திரமல்ல, அந்த பிரதேசத்திற்கு எங்களுடைய பாராளுமன்ற உறுப்பினர்களான இளங்குமரனும் அதே போன்று ரஜீவன் அவர்களும் சென்று அந்த மக்களோடு நேரடியாக களத்தில் இருந்தார்கள், தேடுதல் நடவடிக்கைகளை ஈடுபடுத்தினார்கள். அது மாத்திரமல்ல, எங்களுடைய மீனவர் சங்கங்கள், அங்கு இருக்கின்ற எங்களுடைய பிரதேச சபை உறுப்பினர்கள் உள்ளிட்ட அனைவரும், அது மாத்திரமல்ல அங்கு இருக்கின்ற மீனவர்கள், விசேடமாக அங்கு இருக்கின்ற மீனவ சங்கங்கள் எல்லோருமே எந்த விதமான பாகுபாடு இல்லாது தாங்களிடம் இருந்து பணத்தை செலவழித்துக் கொண்டு இந்த தேர்தல் நடவடிக்கையில் ஈடுபட்டார்கள். அப்ப அந்த தேர்தல் நடவடிக்கை ஈடுபடுகின்ற பொழுது நேரடியாக அதுக்கு போதுமான ஊக்குவிப்பினை நாங்கள் அவர்களுக்கு பெற்றுக் கொடுத்தோம். அது மாத்திரமல்ல, அவ்வாறு பாதிக்கப்பட்ட குடும்பங்களை நாங்கள் சென்று பார்த்தோம், அவர்களுக்கு செய்ய வேண்டிய அனைத்தையும் நாங்கள் இதுவரைக்கும் நாங்கள் செய்திருக்கின்றோம். அதே போன்று அவர்களுக்கு அரசாங்கத்தின் மூலமாக வழங்கப்படுகின்ற மேலதிகமான ஏதாவது கொடுப்பனவுகள் வழங்கப்பட வேண்டிய தேவை இருக்கின்றது. அது தொடர்பாக நாங்கள் அடுத்த வருகின்ற வாரங்களில் அது தொடர்பான நடவடிக்கை நாங்கள் நடவடிக்கை எடுப்பதற்கும் இருக்கின்றோம். அதே போன்று அவர் கடைசியாக கேட்டுக்கணும், இனிமேல் இவ்வாறான காணாமல் போதல் தொடர்பாக தடுப்பதற்கான நிச்சயமாக இதுநாள் வரைக்கும் எங்களுடைய கடல் பரப்பை நாங்கள் எடுத்துக்கொண்டாலும் சரி, எங்களுடைய மீன்பிடி அமைச்சர் எடுத்துக்கொண்டாலும் கூட இவ்வாறான ஒரு நிலைமைகள் ஏற்படுகின்ற பொழுது உண்மையிலேயே அவர்களை பாதுகாத்துக் கொள்வதற்கு போதுமான படகுகளோ வல்லங்களோ அதே போன்று விமானமும் விமானப்படையினுடன் தொடர்பும் எந்தவிதமான ஆக்கப்பூர்வமான செயற்பாடுகள் முன்னெடுக்கவில்லை. நாங்கள் இப்பொழுது நிச்சயமாக நாங்கள் போதில் கடந்த 2 மாதங்களுக்கு முன்னர் இருந்து நாங்கள் இதற்கான ஏற்பாடுகளை நாங்கள் செய்திருக்கின்றோம். அதற்கு பாதுகாப்பு அமைச்சர்கள், அதே போன்று பாதுகாப்பு செயலாளர், அதே போன்று அனைவரோடும் இது தொடர்பாக நாங்கள் கலந்துரையாடி இது தொடர்பான நடவடிக்கைகளை நாங்கள் எடுத்திருக்கின்றோம். அதனால் நாங்கள் எதிர்பார்க்கின்றோம் எதிர்வரும் காலங்களில் மக்களிடமும் மாத்திரமல்ல மீனவர்களிடம் ஒன்றை நாங்கள் கேட்டுக்கொள்கின்றோம். மீனவர்களே, நாங்கள் எச்சரிக்கை விடுகின்ற பொழுது, அதாவது கடல்துறை அமைச்சின் கீழ் எச்சரிக்கை விடுக்கப்பட்ட பிறகு கடலுக்கு செல்ல வேண்டாம் என்று நாங்கள் அதை நீங்கள் அவதானத்தில் எடுக்க வேண்டும் நாங்கள் கேட்டுக்கொள்கின்றோம். அதே போன்று எங்களுடைய பாதுகாப்பு அங்கிகள் அணியாது செல்லுகின்றோம், அதன் ஊடாகவும் எங்களுக்கு பாதிப்பு ஏற்பட்டிருக்கின்றது. அப்ப அந்த வகையில் விசேடமாக அவருக்கான நடவடிக்கையில் நாங்கள் தொடர்ச்சியாக நாங்கள் எடுத்து வருகின்றோம் என்பதை கோரிக்கொள்ள விரும்புகிறேன். நன்றி.
கரு மந்திரித்துமா.
நன்றி. பாசத்துக்கும் நேசத்துக்கும் உரிய மீன்பிடித்துறை அமைச்சர் சந்திரசேகரன் அவர்களே, நீங்கள் சொல்லியிருந்தீங்க 4 மீனவர்கள் உண்டு. நான் உங்களுக்கு கடிதத்தை போட்டிருந்தேன், 2 மீனவர்கள் உண்டு. நான் பார்த்து நான் உங்களுக்கு 1, 2, 3, 4 என்ன தெரியுமாண்டு பரவாயில்ல என்றீங்கள். என்னென்றால், நான் கேட்க வேண்டிய கேள்வி, உங்களுடைய அரசாங்கம் இந்த மக்களுக்கு கொடுத்த வாக்குறுதிகள் முக்கியமாக கொடுத்தது வந்து அந்த மீன்பிடிக்கிற ஆப்,
கேள்வி நிச்சயமாக அவர் தனியாக கேட்பாராக இருந்தால் அந்த ஆப் சம்பந்தமான தகவல்களை நாங்கள் சொல்வதற்கு தயாரானால், நீங்கள் இதில் உள்ளே அதை அடக்கப்படவில்லை என்பதை நான் சொல்லிக் கொள்கின்றோம். ஆப் சம்பந்தமான நடவடிக்கைகள் இப்போது எங்களுடைய டிஜிட்டல் அமைச்சின் கீழ் முன்னெடுக்கப்படுகின்றது. எதிர்வரும் காலங்களில் மீனவர்கள் மீன்பு எங்கு இருக்கின்றது என்பதை விட மீனவர்களை இதைவிட கூடுதலாக கண்காணிக்கக்கூடிய VMS என்கின்ற யந்திரம் இருக்கின்றது. அந்த யந்திரத்தின் மூலமாக கண்காணிக்கின்ற நடவடிக்கை, அதை போன்று அம்மீனவர்களுக்கு மேலதிகமான உதவிகளை செய்கின்ற நடவடிக்கையும் நாங்கள் அதற்கான ஆப்பையும் தயாரித்து வருகின்றோம்.
பிரதான வெடக்கட்டுத்து ஆரம்பிதி யோஜனா பார்லிமெண்ட்டு பிரதான சங்கீதாயகத்துமா.
கரு கதாநாயகத்துமணி, பார்லிமெண்ட்டு ரஸ்வீம பார்லிமெண்ட்டு ஸ்தாவர நியோக அட்டேஹி விதி விதான குமக் சந்தாகன திபுனது அதுதின ரஸ்வீம் பேத்தின காலவேலாவ பூரபாக நமேத்திய சிட்ட அபரபாக துலாய்த்திய தக்வாது அபரபாக எக்கே சிட்ட அபரபாக பகைத்திய தக்வாது வியத்துய அபரபாக கைத்தியட்ட பார்லிமெண்ட்டு ஸ்தாவர நியோக அட்ட பக கிரியாத்மக வியத்துய அபரபாக பகைத்தியட்ட யோஜனா சா நிர்தேச பார்லிமெண்ட் திருப்பாச்சி கிரீமட்டாத் வேண பார்லிமெண்ட் விசேஷகாரக சபாவ விசின் நிரீக்ஷணக்கரன் லபு கருணு 2020 ஜனவரி 21 தின பார்லிமெண்ட் விசின் சம்மதக்கரன்லாத யோஜனா மகின் தின நியமக்கர ஏதி பாரிதி பார்லிமெண்ட்டுவட்ட வார்த்தா கிரீமட தவதுரடாத் காலி அவசியன பேவின் பார்லிமெண்ட் ஸ்தாவர நியோக 102 பிரகாரவ எக்கி காரக சபாவட் லபாதியாதி கால சீமாவ 2026 செப்டம்பர் 19 தின தக்வா தீர்க்கலியுத்துய
ஸ்வாபாவிகங்கத ஐ பிரதான வெடக்கட்டைத்து அதது நியாயப்பத்திரை விஷயாங்கைக்கு விகசாக திக்க சமத்தகரணைய சிவில் சஹா வாணிஜ அரவுல் பணத் கெட்டும்பத் தேவினிவர் கீவீம சாபராதி காரணாவலதி அன்னோன்ய சகயோகிதாவ தக்கீமே பணத்த யட்டத்திய நியம அனுமத கிரீமட்ட கரு அதிகரண அமாத்தியதுமா. கரு ரவி கருணாநாயக மந்திரி, ஒவ்வொருத்துமா பாயிண்ட் கியன்ன
கத்தானக துமணி ரத்தட்ட வெதகத்தையாக சம்பந்தேன் மே அத ஈயே சியலும பேங்குவல்ட்ட போலீசியங் இதிரிபத் கல்ல
தியனவா
ருப்பியல் 10,000 மாசகட கிவன் ஓனே கியலா ஏ பேங்கு சேத்ரேட்ட
கரு மந்திரித்துமா
மேக சாமானியம் போலீசிய கியான்
கரு மந்திரித்துமா பாயிண்ட் போடகட்னே கரு அதிகரணா அமாத்துமா. ගරු මන්ත්‍රීතුමා ඔබට පොයින්ට් ඔෆ් රීති ප්‍රශ්නයක් ගෙන්වන්න පාර්ලිමේන්තුවේ සභාවේ වැඩ කටයුතු ඔබ කියවන්න ස්ථාවර නියෝග ඔබ යෝජනා කරන කාරණාව
ඔබගේ ස්පීච් එක ඔයක විසින් ගියාද ටිකට ඔබ මාර දිගෙන්නේ බලන්න මචං මේක තේරෙලා දියමචං මේක